पूज्य भाई श्री शशिभाई द्वारा उत्तम क्षमा आदि 10 लक्षण धर्म ऊपर भावनगर में प्रवचन।
ધર્મ દસ નથી પણ એક ધર્મના લક્ષણ દસ છે, એટલે એની જુદા જુદા ગુણથી ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવે છે. ઉત્તમ ક્ષમા માર્ગ વાર્ગો વગેરે જે 10 ધર્મ છે, 10 લક્ષણ છે, એને લોકો 10 ધર્મ પણ રૂપેથી કહે છે. એટલે આજે ઉત્તમ ક્ષમા ધર્મનો દિવસ છે. પણ ધર્મનું લક્ષણ જે ઉત્તમ ક્ષમા છે એ સંબંધે આજે એનો વિચાર સ્વાધ્યાયમાં સંક્ષેપમાં કરવામાં આવે છે. ક્ષમા અને ઉત્તમ ક્ષમામાં ફરક છે. લૌકિક ક્ષમા એ શુભભાવરૂપ છે અને ઉત્તમ ક્ષમા શુદ્ધ ભાવનો એક અંગ છે. ઉત્તમ ક્ષમા છે એ શુદ્ધ પરિણામરૂપ જે ધર્મ છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, એ શુદ્ધ ભાવરૂપ છે, એનું એક અંગ છે. એટલે ઉત્તમ શબ્દ છે એ સમ્યકના સ્થાને છે અથવા યથાર્થતાના સ્થાને છે. ક્ષમા લૌકિક રીતે અને સાંપ્રદાયિક રીતે અન્ય ધર્મવાળા પણ ક્ષમાનું પાલન કરી શકે, પણ એમાં માત્ર શુભ ભાવ હોય છે. કે કોઈ પણ પોતાની વિરુદ્ધ પોતાનું બુરું કરે, પોતાને નુકસાન કરે, પોતાને હાનિ પહોંચાડે, એવું કાંઈ પણ કરે, તેમ છતાં પણ તેના પ્રત્યે ક્રોધાદિ કશાય નહીં કરતા, વિચારીને શાંત ભાવ રાખવો એને ઉત્તમ ક્ષમા કહેવામાં આવે છે. વિચારીને પણ એમાં ઓગ સંજ્ઞા છે કે ભલે કોઈ ગમે તેમ કરે, આપણે તો શાંતિ રાખવી જ જોઈએ, કેમ કે આપણે શાંતિ રાખવી એવો આપણો ધર્મ છે, અથવા આપણે ફલાણા ફલાણા છીએ માટે શાંતિ રાખીએ, આપણે સાધુ છીએ માટે શાંતિ રાખીએ, આપણે વૈષ્ણવ છીએ માટે શાંતિ રાખીએ, આપણે જૈન છીએ માટે શાંતિ રાખીએ, એવો જે પ્રકાર છે એ બધો ઓક સંજ્ઞાએથી લૌકિક ક્ષમા રાખવાનો પ્રકાર છે. ઉત્તમ ક્ષમામાં અલૌકિક પ્રકાર છે અને એ આત્માનો શુદ્ધ ભાવરૂપ નિર્વિકલ્પ ધર્મ છે. એમાં ક્ષમાનો વિકલ્પ નથી. ક્ષમાનો વિકલ્પ શુદ્ધ ભાવમાં આવે છે અને શુદ્ધ ભાવમાં વિકલ્પનો અભાવ હોય છે. એટલે કોઈ ગમે તેમ કહે, કોઈ ગમે તેમ કરે, તો પણ પોતે સમભાવમાં રહે અથવા તે પ્રસંગોને માત્ર જ્ઞેય તરીકે જ્ઞાનમાં જાણે, નાતા ભાવમાં રહીને, વિતરાગ ભાવમાં રહીને, સમભાવમાં રહીને માત્ર તેને જાણે, તેને માત્ર જ્ઞેય બનાવે, તેને પ્રતિકૂળ છે એમ પ્રતિકૂળતાનું નિમિત્ત ન સમજે, ત્યારે જે વિતરાગ ભાવ રહે તેને ઉત્તમ ક્ષમા ધર્મ કહેવામાં આવે છે. એ ઉત્તમ ક્ષમા છે, એ અલૌકિક પ્રકાર છે. શુભ ભાવ આવે ક્ષમાનો તે લૌકિક પ્રકાર છે. પર્યુષણ પર્વ પૂરા થયા પછી અરસપરસમાં ક્ષમાપનાનો વ્યવહાર પણ જૈન સંપ્રદાય સિવાય બીજે ક્યાંય જોવામાં આવતો નથી. એમાં એક પારમાર્થિક હેતુ છે કે સમાજ અને કુટુંબની વચ્ચે રહેનારા મનુષ્યો એને કોઈને કોઈની સાથે અણબનાવ અથવા દ્વેષ વગેરેના પરિણામ થયા હોય છે. એ ઉપરાંત પણ કોઈના માટે ખરાબ અભિપ્રાય પણ બાંધેલા હોય છે અને એ રીતે પ્રેજ્યુડાઇસમાં પણ ચાલવામાં બનતું હોય છે. શાસ્ત્ર ભાષામાં એવા અભિપ્રાયને શલ્ય કહેવામાં આવે છે. એ શલ્ય છે, બીજા જીવો પ્રત્યેનું શલ્ય છે, એ જીવના સ્વસન્મુખના પુરુષાર્થને રોકનારું છે. તેથી એવો ઉપદેશ છે કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે અભિપ્રાય બાંધવો નહીં. અને એમ જ વસ્તુ સ્થિતિ છે, કેમ કે કોઈ પણ જીવની એક સરખી યોગ્યતા હંમેશા કાયમ રહેતી નથી. યોગ્યતા એ પરિણામ છે અને પરિણામ બદલતી ચીજ છે, બદલા કરે છે. જ્યારે કોઈ પરિણામ સ્થાયી નથી, કાયમી નથી, તો એનો અભિપ્રાય કાયમી બાંધવો, હંમેશા માટે એને કોઈ અમુક પ્રકારે જ લક્ષમાં લેવા કોઈ વ્યક્તિને, એ તો વાસ્તવિકતાથી પણ વિરુદ્ધ છે, વાસ્તવિક સ્થિતિથી એ વિરુદ્ધ છે. એટલે એવો વિપર્યાસ છે એ પણ જ્ઞાનને વિપરીત કરતો હોવાથી, અને એ શલ્ય અથવા પ્રેજ્યુડાઇસ જીવના પરિણામને પોતાને નુકસાન કરનારો હોવાથી, એવો ઉપદેશ છે જ્ઞાનીઓનો કે કદી કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અભિપ્રાય કે શલ્ય રાખવા યોગ્ય નથી. કેમ કે એ જીવ બદલી જશે, એની યોગ્યતાને એના પરિણામ બદલી જશે, તારું શલ્ય એમને એમ ઉભરી જશે. અને એની યોગ્યતાનો લાભ એને છે, એની અયોગ્યતાનું નુકસાન એને છે. તારે શા માટે અભિપ્રાય એના વિશે રાખવો જોઈએ? તારે શું સંબંધ છે? કોઈ જીવ સાથે તારે શું સંબંધ છે? કે ખરેખર કાંઈ સંબંધ નથી. જગતના બધા જ જીવો સ્વતંત્ર પદાર્થો છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સર્વથા ભિન્ન છે, સદાને માટે ભિન્ન છે. એના વિશે કોઈ પણ સંબંધ માનવો એ કેવળ કલ્પના છે, સિવાય કલ્પના બીજું કાંઈ એમાં નથી. અને એ સંબંધ બાંધ્યા પછી કે નિશ્ચય કરી, સંબંધનો નિશ્ચય રાખ્યા પછી અમુક પ્રકારની એની યોગ્યતા અયોગ્યતાનો અભિપ્રાય કાયમ રાખવો એ પણ શલ્ય છે. એ ક્ષમા માગવાથી અથવા અંતઃકરણની શુદ્ધિથી ક્ષમા માગવાથી એ શલ્ય નીકળી જાય છે. એ મોટો અપરાધ છે. શલ્ય છે એ મોટો અપરાધ છે. અને એ અપરાધ ક્ષમા યાચના કરવાથી ચાલ્યો જાય છે. જો શુદ્ધ અંતઃકરણથી માગવામાં આવે તો રૂઢિગતપણે હું ખમાવું છું, હું ખમાવું છું, હું ખમાવું છું, એમાં કાંઈ વાતમાં માલ નથી. જગતના સર્વ જીવોને ખમાવતા, કેમ કે જાણે અજાણે કોઈ જીવ ક્યાં હોય, કે ગતિમાં હોય, કાંઈ ખબર નથી કોના પ્રત્યે શું અપરાધ થયો હોય, શું ભાવો બગડ્યા હોય. સર્વ જીવોને ખમાવતા, જેની જેની સાથે પોતાને ખ્યાલ હોય, યાદદાસ્ત હોય, સંબંધ હોય, જાન પહેચાન હોય, એ બધાને ક્ષમા માગવામાં આવે છે. અને અંતઃકરણથી ક્ષમા માગી હોય તો જીવ હળવો ફૂલ જેવો થઈ જાય, નહીતર ભારે ભારે પરિણામ રહ્યા કરે, આવો થઈ જાય. અને એને પોતાના નિજહિતના પુરુષાર્થમાં આગળ વધવાનો માર્ગ મોકળો બને છે. એવો પારમાર્થિક હેતુભૂત ક્ષમાપનાનો વ્યવહાર જૈન દર્શનની પરંપરામાં છે એમ સમજવા યોગ્ય છે. ઉત્તમ ક્ષમાના વિષયમાં સંક્ષેપમાં વાત થઈ. ચાલતા પ્રકરણમાં સમ્યક પ્રકારે ઉત્પન્ન થયેલા ધર્મમાં અભિમાનનો અભાવ હોય છે. અભિમાનનો અભાવ એટલે નમ્રતાની પ્રાપ્તિ. નમ્રતાને જૈન શાસ્ત્રની પરિભાષામાં માર્દવ કહેવામાં આવે છે. માર્દવ એટલે નરમપણું. જેને ધર્મ પ્રગટ થાય છે એને નમ્રતા હોય છે, અભિમાન એને થતું નથી. અભિમાન થાય છે એમાં જાતિનું અભિમાન, કુળનું અભિમાન, બળનું અભિમાન, સંપત્તિનું અભિમાન અને બાહ્ય ક્ષયોપશમ જ્ઞાન એને બુદ્ધિનું અભિમાન. મારા જેવો બુદ્ધિવાળો, આવડતવાળો, કાર્યક્ષમતાવાળો કોઈ નથી, એ પ્રકારના એવા પ્રકારનો અભિમાન ધર્મી જીવને નહીં થવાનું કારણ એ છે કે એણે પોતાના પરમાત્મ પદના દર્શન કર્યા છે. જે પરમાત્મ પદ સર્વોત્કૃષ્ટ પદ છે એની પાસે જાતવાળો, કુળવાળો, પૈસાવાળો, બળવાળો, બુદ્ધિવાળો એ બધા નીચી કોટીની પરિસ્થિતિ છે. અથવા એ પૂર્ણ શુદ્ધ પાસે તો મલિન પરિણામો છે. જેને પોતાની પરિપૂર્ણ શુદ્ધતાની ખબર નથી એ નીચ પદમાં ઉચ્ચ પદ ની કલ્પના કરે છે. નીચ પદમાં ઉચ્ચ પદની કલ્પના કરીને એ અભિમાન કરે છે, અથવા જેમાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં અહંપણું કરવું, એવો જે અહંકાર એને અભિમાન કહે છે. જ્ઞાનીને ધર્મીને પોતાના અસ્તિત્વનું ગ્રહણ થયું છે, જ્યાં પોતાનો અસ્તિત્વ ગુણ છે, જ્યાં પોતાની સત્તા છે પોતાના દ્રવગુણ પર્યાયમાં, એ સત્તા દ્રવગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે, એથી બહાર ક્યાંય પોતાની સત્તા નથી એવો અનુભવ હોવાથી પરસત્તામાં સ્વસત્તાના અનુભવરૂપ અભિમાન છે, એ અભિમાન થતું નથી. એટલે તત્વદ્રષ્ટિએ કહીએ તો પરસત્તામાં એટલે બીજાના અસ્તિત્વમાં પોતાના અસ્તિત્વનો સ્વસત્તાનો અનુભવ કરવો મિથ્યા અનુભવ કરવો, ખોટો અનુભવ છે, છે નહીં એમાં, તેને અહંકાર અથવા અભિમાન કહે છે. એવું અભિમાન જ્ઞાનીને ધર્માત્માને થતું નથી, કેમ કે પોતાના સ્વરૂપનું એને જ્ઞાન છે. જોકે આ દસે પ્રકારના ધર્મો, દસે પ્રકારના ધર્મના લક્ષણ છે, એક જ ધર્મના ભિન્ન ભિન્ન ગુણો છે, વિશિષ્ટ ગુણો છે, એનું મુખ્ય વર્ણન અહીંયા ચારિત્રના દોષના અભાવ રૂપે છે. મુખ્ય કેમ કે આ અધિકાર જે ચાલ્યો છે એ પદ્મનંદી પંચમિષ્ટિકામાંથી ભગવાન પદ્મનંદી મહારાજે આ વાત કરી છે, એ ચારિત્રની પ્રધાનતાથી કરી છે, અને ચારિત્રમાં પણ તે પ્રકારનો દોષ ન હોય એની વાત કરી છે. મુખ્યપણે પંચમ અને છઠ્ઠા ગુણ સ્થાનમાં એ લાગુ પડે છે. હા, દાસત્વ ભાવમાં નમ્રતા આવી જાય છે. ભલે એ વાત અહીંયા ચારિત્રની અપેક્ષાએ વ્યાખ્યાન હોય તો પણ મુમુક્ષુએ પોતાની ભૂમિકામાં દર્શન મોહ સહિતનો અહંભાવ ન થાય તે માટે વિચારવાનું છે, અને તે અર્થે પોતાને ચાલતા ઉદયમાં પ્રયોગ પણ કરવાનો છે. તો એને ઉત્તમ માર્દવ ધર્મ પ્રાપ્ત થવાનો અવકાશ થાય. ઉત્તમ એટલે સમ્યક પ્રકારની નિરભિમાનતા, સમ્યક પ્રકારનું નમ્રપણું, એ તો જ્ઞાન દશામાં જ હોય છે, ને અહીંયા તો પાંચમા છઠ્ઠા ગુણ સ્થાનની વાત છે. પણ યથાર્થ પ્રકારનું નમ્રપણું તો મુમુક્ષુને પણ હોય છે. સમ્યક પ્રકાર ન હોય તો પણ ભૂમિકામાં યથાર્થ પ્રકાર તો હોવો ઘટે. એ યથાર્થ પ્રકાર એવો છે કે પોતે તાત્વિક રીતે યથાર્થ સમજે અને સમજણના આધારે નમ્રતા આવે, એમને ઓઘે ઓઘે નહીં. ઓઘે નમ્રતા આવવામાં નમ્રતાનો અહંકાર થવાની પણ સંભાવના છે. હવે આપણે તો બહુ નરમ, બધે નમ્રતા જ રાખીએ, બીજાની જેમ આપણે કડકાઈ ન કરીએ, આપણને એ બરાબર નથી લાગતું. આપણે તો બહુ નરમ, આપણે તો બહુ નરમ, હું તો બહુ નરમ, એ હું બહુ નરમ, એ પણ એક અહંભાવ થઈ જાય ક્યારે કે ઓઘે ઓઘે એવી નમ્રતા રાખવામાં આવે તો. સમજણી લેવી કે નમ્રતાથી ફાયદો કેટલો છે, અભિમાનથી નુકસાન કેટલું છે, અને દર્શનમોહ સહિતનો અહંકાર છે એ તો પરસત્તામાં સ્વસત્તાનો પરપ્રવેશ ભાવ, એવો મિથ્યાત્વ સહિતનો ભાવ છે, મિથ્યા અહંકાર છે, અને તે મારા સ્વાનુભવને અવરોધક છે. મારે જે સ્વાનુભવ અને જ્ઞાન દશા પ્રગટ કરવી છે એનો એ રોધક છે, આડો આવીને ઊભો રહેશે, વિરુદ્ધ છે, મારા સ્વસંવેદનને એ રોકનારો છે. કેમ કે સ્વસંવેદન છે એ સ્વ સ્વરૂપમાં સ્વ અસ્તિત્વમાં સ્વપણાના અનુભવ રૂપે છે, અને આ પર અસ્તિત્વમાં સ્વપણાના અનુભવ રૂપે છે, એટલે સ્વ અનુભવને એ ઉત્પન્ન થવા ન દે એવો પ્રકાર સમજીને સમજણપૂર્વક નમ્રતા ધારણ કરવી જોઈએ, સેવવી જોઈએ, એ આજના દિવસમાં વિચારવા જેવો વિષય છે. ચાલતા અધિકાર દિવસ છે. ધર્મના 10 લક્ષણ એટલે ધર્મના 10 સ્વરૂપ. લક્ષણનો અર્થ ચિહ્ન પણ થાય છે અને લક્ષણનો અર્થ સ્વરૂપ પણ થાય છે. જેમ આત્મા જ્ઞાન લક્ષણવંત છે તેમ આત્મા જ્ઞાન સ્વરૂપી પણ છે. જેમ આત્માને આત્માના ધર્મમાં ક્ષમા નામનું લક્ષણ છે તો એ ક્ષમા ધર્મ સ્વરૂપ છે આત્મા. માર્દવ ધર્મ સ્વરૂપ છે, આર્જવ ધર્મ સ્વરૂપ છે, નમ્રતા સરળતા એ ત્રણેય વિશે ચાલી ગયા આપણે. આજે ઉત્તમ સત્ય ધર્મનો સ્વરૂપ કહેવામાં આવશે. આત્મા પોતે જ સત્ય સ્વરૂપી છે. ધર્મનું લક્ષણ પણ સત્ય છે. રૂઢિગતપણે સાચું બોલવું અને ખોટું બોલવું એને ધર્મ અધર્મ કહેવામાં આવે છે, એ રૂઢિવાચક વાત છે. અને અસ્તિત્વ ગુણને સત્તાની અપેક્ષાએ સત્ય ગુણ પણ કહેવામાં આવે છે. સમ્યક દર્શન પૂર્વક, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર જેને પ્રગટ થયા છે એને બીજા પણ ગુણો પ્રગટ થયા છે, ક્ષમા, આર્દવ, માર્દવ, સત્ય, શૌચ, ત્યાગ, એ બધા 10 ધર્મો લેવામાં આવશે. એની આ વાત છે, માત્ર વ્યવહારમાં સાચું બોલે ને ખોટું ન બોલે એની વાત નથી. તો સત્ય વચન પણ કેને કહીએ કે જે આત્મહિતકારી હોય તેને સત્ય વચન કહીએ. પછી ભલે એમ સાચું ન હોય તોય તે જેમ કે આત્મા સ્વભાવથી રાગનો કરતા નથી, પણ સંસાર અવસ્થામાં તો એ આત્મરાગ કરે છે. તો આત્મા રાગ કરે છે એવો અપરાધનો દોષનો સ્વીકાર કરવા માટે એ સત્ય વચન છે. અને આત્માને સ્વભાવના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આત્મા રાગનો ત્રણે કાળે અકર્તા છે એ પણ સત્ય વચન છે. બંને સત્ય વચન છે, રાગનો કરતા છે એ પણ સત્ય વચન છે અને રાગનો અકર્તા છે એ પણ સત્ય વચન છે. અને વાત બંને વિરુદ્ધ લાગે એવી છે, એટલે બે ખોટી લાગે એવી છે. કારણ કે એક ખોટી હોય તો બીજી ખોટી ઠરે ને, પણ બે સાચી છે. અથવા આત્માને હિત થવા અર્થે બોલવામાં થોડું અસત્ય બોલવું પડે તો પણ તે સત્ય છે, અસત્ય નથી. ઠીક, સત્યની વ્યાખ્યા એવી કરી છે પદ્મનંદી પંચવિષ્ટિમાં, સ્વપર હિતમેવ, સ્વનું અને પરનું હિતકારી વચન છે તે સત્ય વચન છે એમ કે છે. અહીંયા મુનિ અપેક્ષિત આચાર્ય મહારાજ વાત કરે છે એટલે એ તો એમ જ કહે છે કે મુનિ નામ છે એ મૌનપણાને સૂચવનારું નામ છે. એટલે મુનિઓએ તો નિર્વિકલ્પ દશામાં મૌન જ રહેવું. એટલે પછી વચનનું સત્ય અસત્ય બોલવું ન બોલવાનો પ્રશ્ન ઊભો થતો નથી. આત્મામાં લીન રહેવું, એટલે આત્મામાં લીન હોય એને વિકલ્પ હોય ને, એને વિકલ્પ ન હોય એને વિકલ્પપૂર્વકનું વચન પણ, વચન પ્રવૃત્તિ પણ ન હોય. વચન તો વિકલ્પ હોય એને વચન હોય. વિકલ્પનો નાશ કરીને નિર્વિકલ્પ દશામાં રહે એવા જે મુનિરાજ, એને સાચો સત્ય ધર્મ છે. ધર્મ બોલે એ જ સમ્યક પ્રકારે મૌન રહે તે, છતાં પણ બોલવાનો વિકલ્પ આવે તો સ્વપર હિતકારી એવું બોલે. કેવું વચન બોલે? સ્વપર હિતકારી એવું જે વચન બોલે તો એ સત્ય વચન છે. નિયમસારની 50મી ગાથામાં કુંદકુંદ આચાર્ય દેવ ક્ષાયિક ભાવને, ક્ષાયિક ભાવમાં કેવળ જ્ઞાન, ક્ષાયિક સમ્યક દર્શન, ક્ષાયિક ચારિત્ર અને પરમાનંદની દશા, પૂર્ણ દશાઓ, એ ભાવને પણ પરદ્રવ્ય કહે તો પણ તે સત્ય વચન છે. ઠીક, તો પણ તે સત્ય વચન છે, અસત્ય વચન નથી. નવ તત્વની સંકલના જૈન દર્શનમાં, નવ તત્વની સંકલના હે ઉપાદેયના દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે છે અથવા સ્થાપિત કરવામાં આવે. નવ તત્વની સ્થાપના, એમાં ચાર તત્વ હે છે, પુણ્ય પાપ આશ્રવ અને બંધ, પાંચ તત્વ અને પૂદગલ અજીવ, પાંચ તત્વ હે છે અને ચાર તત્વ ઉપાદે છે, જીવ, સંવર, નિજરા અને મોક્ષ. તો પણ 38મી ગાથામાં એમ કે છે કે નવો નવે તત્વ હે છે. શું કે છે? નવે તત્વ હે છે, અહીંયાથી જ ગાથા શરૂ કરી છે. હું તો શું ઉપાય દે છે કે એક પરમ પરિણામિક ભાવ પોતાનું આત્મ સ્વરૂપ જ ઉપાદે છે. હવે હે ઉપાદેયની વાતની સ્થાપના અર્થે તો નવ તત્વોની સંકલના છે અને એ અનાદિથી છે. આ નવ તત્વોનો વિષય એનાથી સ્થાપિત થયેલો છે. હેયમ નવત નવતચ્ચા એમ કરીને જ ગાથા ઉપાડી છે. તો ત્યાં પણ એ વચન સત્ય વચન છે, એ વચન છે એ સત્ય વચન છે. દોડતી ગાય પાછળ કતલખાને લઈ જનારો કસાયનો માણસ દોડતો હોય અને ચાર રસ્તા ભેગા થાય ત્યાં ગાય કોઈ સીધે જવાને બદલે ડાબે કે જમણે રસ્તે વળી જાય અને પેલાનું ધ્યાન ન હોય એ વખતે કે કઈ બાજુ વળી, તો ત્યાં ચાર રસ્તાના ચોકમાં ઉભેલા માણસને પૂછે, ઓલી ગાય ભાગીને કઈ બાજુ ગઈ? ત્યારે એ માણસને ખબર પડે કે આ તો કતલખાને લઈ જવા વાળો માણસ છે, કસાય છે. તો એ જૂઠું બોલે, ગઈ હોય જમણી બાજુને કહે કે ડાબી બાજુ ગઈ. તો એ સત્ય વચન છે, બોલ્યો છે જૂઠું, ચોખ્ખું જૂઠું. કેવું? ચોખ્ખું જૂઠું. છતાં એ સત્ય વચન છે. આમ સત્યનો વિષય એક જ દ્રષ્ટિકોણથી માપવા યોગ્ય છે. બોલ્યો છે જૂઠું, ચોખ્ખું જૂઠું. કેવું? ચોખ્ખું જૂઠું. છતાં એ સત્ય વચન છે. આમ સત્યનો વિષય એક જ દ્રષ્ટિકોણથી માપવા યોગ્ય છે કે તે સ્વપર હિતકારી છે કે નહીં. કેમ સત્ય નક્કી થાય? કે સ્વપરને હિતકારી એવું જે વચન પોતાના આત્મકલ્યાણ થાય અને બીજાને પણ આત્મકલ્યાણમાં નિમિત્ત થાય એવા વચનને સત્ય વચન કહેવામાં આવે છે. અને એ મોક્ષ માર્ગી ધર્માત્માને હોય છે, બોલવાનો અભિપ્રાય હોતો નથી, બોલી શકું છું એવી શ્રદ્ધા હોતી નથી, છતાં વિકલ્પ આવે ત્યારે વાણીનો યોગ હોય તે પ્રમાણે વચન નીકળે, ઈચ્છા પ્રમાણે નહીં, વાણીનો યોગ હોય તે પ્રમાણે વચન નીકળે, ત્યારે એમનો દ્રષ્ટિકોણ સ્વપર હિતકારી હોવાથી એ વચનને પણ સ્વપર હિતકારી કહેવામાં આવે છે આશય અનુસાર. અને તે અમૃત સમાન મિષ્ટ હોય છે. કેવું હોય છે? અમૃત સમાન મિષ્ટ હોય છે. મુનિઓના વચનને ખાસ કરીને મિષ્ટ વચન કહેવામાં આવ્યા છે. અહીં તો એ પદ્મનંદીમાં તો એ જ વાત છે. મુનિરાજ છે એ આત્માની શાંતિના ફુવારામાં નાય છે બેઠા બેઠા. શાંત 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 દશા એમની થઈ ગઈ છે. એવી શાંત દશા થઈ ગઈ હોય કે માર પછાડ કરતા સિંહ વાઘ જંગલમાં આવે તો પણ એકવાર એની શાંતિ જોઈને ઠરી જાય, ઊભા રહી જાય, એવી શાંતિ હોય. ક્રોધી પ્રાણી છે, એનો ક્રોધ શાંત થઈ જાય, એવા શાંત હોય છે. એ શાંતિમાંથી નીકળેલા એમના વચનો પણ અમૃત સમાન મિષ્ટ હોય છે. અને સર્વજ્ઞ પરમાત્માને તો પરિપૂર્ણ શાંતિ પ્રગટ થઈ છે. કેવી? પરિપૂર્ણ શાંત સુધારસ પ્રગટ થયો છે એમને પરિણમનમાં. એમની દિવ્ય ધ્વનિ તો સાંભળનારને કાનમાં અમૃતની ધાર થતી હોય એવું જ લાગે. શું અમૃતની ધાર કોઈ કરતું હોય કાનમાં? આ સંગીત સાંભળવા વાળા નથી ડોલી જતા, એ તો કાંઈ નથી. સારામાં સારા સંગીતની મીઠાશ લૌકિકમાં જેને કહે એ તો ભગવાનની વાણીની મીઠાશ પાસે કાંઈ જ નથી, એટલી બધી મીઠી વાણી હોય કે એને સાંભળનારા કોઈ ઊભા ન થાય. ચાલુ વ્યાખ્યાન દરમિયાન કોઈ ઊભા ન થાય, અડધી રાતે વાણી ચાલતી હોય, છ પ્રહરે દર છ પ્રહરે વાણી શરૂ થાય, બંધ ગમે ત્યારે થાય, પણ દર છ છ કલાકે ચાલુ થઈ જાય. તો રાત્રે બે વખત ચાલે ને દિવસે બે વખત ચાલે, ચાર વખત એમનું વ્યાખ્યાન ચાલે. એમાં અડધી રાતે કોઈ ઊંઘે નહીં, અહીં તો દિવસે માણસ ઊંઘી જાય છે. વ્યાખ્યાન રાત્રિ એ શરૂ થાય, રાતના બાર વાગે એક વખત ચાલુ થાય, મટકું મારે નહીં. કેમ કે એવું મીઠું લાગે, અમૃતની ધાર થતી હોય અંદર. હું કોઈ પાણી પીવા ઊભું થાય નહીં, કોઈ ખાવા ઊભું થાય નહીં, કોઈ ઊંઘે નહીં, કોઈ ટટ્ટી પેશાબ કરવા, કોઈ હાજત બધું બંધ થઈ જાય. એવું સાંભળવામાં રસ પડે, કોઈ ડિસ્ટર્બ એકબીજાને ન કરે, એવી ભગવાનની વાણી. વાણી એવી આત્માની શાંતિમાંથી જે વાણી નીકળે છે એમાં એટલો શાંત રસ હોય છે એમ કહેવું. એટલે અમૃત સમાન એને કહી છે. કેવી વાણી કીધી છે? અમૃત સમાન એવી વાણી હોય છે. આમ તો સમ્યક જ્ઞાન છે તે જ સત્ય જ્ઞાન છે, આત્મજ્ઞાન છે તે જ સત્ય જ્ઞાન છે, અને આત્મજ્ઞાન પૂર્વક જે વચન છે તે સત્ય વચન છે. એટલે ઘણા કોઈ એવો પ્રશ્ન કરે કે જ્ઞાની જૂઠું બોલે કે ન બોલે, તો કે એમનું જ્ઞાન સત્ય છે માટે એમની વાણી સત્ય છે, જાઓ. અને સ્વપરિતકારી હોય છે. એક આત્મા પરમાત્મા સ્વરૂપ જ ઉપાદેય છે, કારણ પરમાત્મા. એવું જે પરમાત્મા સ્વરૂપ છે તે એક જ ઉપાદેય છે, બાકી નવે તત્વો એ છે. એમ નવે તચ્ચા એમ કરીને ગાથા છે. તો ત્યાં શું છે કે પોતાના પરમાત્મા સ્વરૂપની ભાવના, આચાર્યશ્રી પોતાના પરમપદની ભાવના ભાવે છે, અને એ પોતાના પરમપદ પાસે બધી પર્યાયો અપરમ ભાવે છે. કેવી છે? મોક્ષની પર્યાય પણ અપરમ ભાવે છે. અપરમ ભાવે છે એટલું તો નહીં, પણ પરમ સ્વરૂપ પાસે એની કોઈ ગણતરી ન કરી શકાય એવી નગણ્ય ભાષે છે. એક દાખલો લઈએ કે કેવળ જ્ઞાન છે એ પૂર્ણ જ્ઞાન છે, અને સર્વજ્ઞ સ્વભાવ છે એ તેનાથી એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયથી અનંત ગુણ વિશિષ્ટ છે, અનંત ગુણ સમૃદ્ધ છે. એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય એ સ્વભાવમાંથી પ્રગટ થશે, તો એ સ્વભાવ એવડો નેવડો એટલો ને એટલો રહેવાનો અનંતકાળ પછી. એટલે એ સ્વભાવ શક્તિ પાસે પ્રગટ થયેલું કેવળ જ્ઞાન અનંતમાં ભાગે ગણવામાં આવે છે. તો ગણિતની દ્રષ્ટિએ લઈએ તો એનો કોઈ રેશિયો પ્રોપોર્શન લાગુ પડતો નથી. 0.000 કરીને ગમે એટલા ઝીરો મૂકો તો કાંઈ લાગુ નથી પડતું, રેશિયો પ્રોપોર્શન જ આવતો નથી, અને એને નામ અનંતમાં ભાગે કહેવાય. એવા પરમ તત્વની ભાવના એની પાસે એ મોક્ષ પર્યાયથી માંડીને બધાને હે ગણવામાં આવ્યું છે, એવી ભાવના જંગલમાં બેઠા બેઠા કુંદકુંદ આચાર્ય ભાવે છે. એ સ્વરૂપની ભાવનાનો ગ્રંથ છે, એવી ભાવનાઓ લીધી છે એમને. આગમના અભ્યાસીઓને થોડી તકલીફ થાય કે આગમમાં તો આમ કહ્યું છે કે ચાર તત્વ ઉપાદેય છે અને પાંચ તત્વ હે છે, આમ નવ તત્વની વાત પ્રસિદ્ધપણે આ જિનાગમ કરે છે. એ જિનાગમની વાતને હે કેમ કહી? કે અહીંયા અધ્યાત્મની વાત છે, આગમથી પાર એવી અધ્યાત્મની વાત છે. અને અધ્યાત્મ તત્વ એવું જે પરમ તત્વ પરમાત્મા, એની ભાવનામાં તો એમ જ હોય એવી વાત યોગીન્દ્ર આચાર્ય યોગસારની અંદર અને પરમાત્મા પ્રકાશમાં પણ કરી છે. તો આજના સત્ય ધર્મ અને સત્ય ધર્મ સ્વરૂપ એવા આત્માના વિષયમાં સંક્ષેપમાં એ વાત છે. છઠ્ઠો દિવસ છે. ઉત્તમ સંયમ ધર્મનો આજે સ્વરૂપ શું છે, અથવા ધર્મમાં ધર્મ પોતે ઉત્તમ સંયમ સ્વરૂપ છે, સમ્યક સંયમ સ્વરૂપ છે, એ કેવા પ્રકારે છે, એ વિષય આજે મુખ્યપણે કહેવાય છે. સંયમ એ ગુણ છે, સંયમ છે તે ગુણ છે, અનંત ગુણો માહિનો ચારિત્રનો એ ધર્મ છે, ચારિત્ર ગુણનો એ ધર્મ છે. સમ્યક દર્શન સહિત હોવાથી એને ઉત્તમ સંયમ કહેવામાં આવે છે. એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન, આત્મ સ્વરૂપની શ્રદ્ધાન, એના બળવાન પરિણામથી સ્વરૂપની લીનતા થાય અને એ સ્વરૂપની લીનતાને કારણે શુભ કે અશુભ કોઈ પણ પ્રકારના ભાવ કે ઈચ્છાઓ રોકાઈ જાય, એને ઉત્તમ સંયમ કહેવામાં આવે છે. સમ્યક સંયમ કહો, ઉત્તમ સંયમ કહો, પારમાર્થિક સંયમ કહો, એક જ વાત છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે, એટલે સ્વરૂપ લીનતાનો વિતરાગ ભાવ ન હોય અને પરિણામ બહાર જાય, ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાન તો એમને એમ જ હોય છે. અને જે અશુભ છોડીને શુભ રાગ ઉત્પન્ન થાય છે એમાં મન વચન કાયાની પ્રવૃત્તિ સંયમિત કરીને એ પ્રવૃત્તિને કારણે, અસંયમિત પ્રવૃત્તિને કારણે બીજા જીવોની હિંસા થતી હતી, એવી હિંસા ન થાય અથવા એને દુઃખ ન પહોંચે, બીજા પ્રાણીઓને દુઃખ ન પહોંચે એવો જે વિવેક, તેને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. અને એમાં બીજા જીવો પ્રત્યેની દયા પણ રહેલી છે, કરુણા રહેલી છે કે બીજા જીવોને મારી પ્રવૃત્તિથી કાંઈ પણ દુઃખ પહોંચવું ન જોઈએ. જો જીવ પોતે સુખી થવા ચાહે છે, સુખી થવા ઈચ્છે છે, તો બીજા જીવો પણ દુઃખી ન થાય અને સુખી રહે એમ એમ જ ઈચ્છે. હું સુખી થાવ અને બીજાનું ભલે ગમે તેમ થાવ, એવો પ્રકાર એ સમ્યક પ્રકાર નથી. એવો સુખી થવાનો પ્રકાર તે સમ્યક પ્રકાર નથી. એટલે જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક નિશ્ચય સંયમ પરમાર્થ સંયમમાં પરિણમે છે તેને વ્યવહાર સંયમનો પરિણામ પણ સહેજે પોતાની ભૂમિકા અનુસાર આપોઆપ હોય છે પોતાની ભૂમિકા અનુસાર. મુમુક્ષુને મુમુક્ષુની ભૂમિકામાં, જ્ઞાનીને જ્ઞાનીની ભૂમિકામાં અને મુનિને મુનિની ભૂમિકામાં એ વ્યવહાર ઉત્તરોત્તર જુદા જુદા પ્રકારે હોય છે. સ્વરૂપલીનતા એક જ પ્રકારે છે. વિતરાગ ભાવ ચોથા ગુણ સ્થાને પ્રગટ થાય છે અને સાતમા ગુણ સ્થાને મુનિને પ્રગટ થાય છે. એની જાતિ એક છે પણ એની ગતિમાં ફેર હોય છે. જાતિ ફેર નથી હોતી પણ ગતિ ફેર હોય છે. એટલે કે ચોથા ગુણ સ્થાને જેટલી ડિગ્રીમાં વિતરાગ ભાવ હોય છે એથી ઘણો જ વધેલો વધુ પ્રમાણમાં સાતમા ગુણ સ્થાને હોય છે. પણ જાતિ એક જ છે, સમ્યક જાતિ, સમ્યક ચારિત્ર. મુખ્યપણે આ વ્યાખ્યાન મુનિને ઉદ્દેશીને થયેલું છે. શાસ્ત્રોમાં જ્ઞાની અને મુમુક્ષુઓ એવા સંયમની ભાવના ભાવે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ અપૂર્વ અવસરમાં એવી ભાવના ભાવી છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જેના આજ્ઞા આધીન જો મન વચન કાયા એવા ત્રિયોગની પ્રવૃત્તિ સંયમના હેતુપૂર્વક હોય છે. સંયમનો હેતુ એટલે સ્વરૂપલીનતાનો હેતુ. સ્વરૂપલીનતાના લક્ષ્યપૂર્વક હેતુપૂર્વક એ કારણથી બાહ્ય યોગની પ્રવૃત્તિ હોય છે. એમાં સ્વરૂપનું લક્ષ્ય હોય છે અને ભૂમિકાની મર્યાદા જિનાજ્ઞા અનુસાર એટલે જે જે ભૂમિકામાં જિનેન્દ્ર દેવે તેનું નિરૂપણ કર્યું છે વ્યવહાર સંયમનો તે પ્રકારે હોય છે. એ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને હોતું નથી. પોતે ભાવના ભાવે છે કે મારી એવી સહજ દશા કેમ પ્રગટ થાય અને એ વ્યવહાર સંયમ છે. જિનાજ્ઞા પ્રમાણે જે કાંઈ વ્રતાદિનું પાલન છે, પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ, એ પ્રકારના વિકલ્પો પણ ઘટતા જાય છે મુનિરાજને અને અંતે નિજ સ્વરૂપમાં લીન થાય છે. તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન. પછી સ્વરૂપની બહાર જ ન નીકળે. પહેલેથી એવી ભાવના ભાવી છે કે એવી ધન્યપળ ક્યારે આવે? બેન શ્રીના વચના વ્રતમાં આવે છે કે સ્વરૂપમાં લીન થયા પછી બહાર નીકળવાનું બની શકે જ નહીં. સ્વરૂપલીનતામાં જ રહેવાય જાય. બહાર નીકળે તો વ્રતનો વિકલ્પ આવે ને, સંયમનો વિકલ્પ આવે. સ્વરૂપલીનતામાં તો નિર્વિકલ્પ દશા છે. એવો અપૂર્વ અવસર મને ક્યારે આવશે? એવી ભાવના જ્ઞાની ગ્રહસ્થ દશામાં પણ ભાવે છે. વેપાર કરતાં કરતાં અને ગ્રહસ્થિના કાર્યો કરતાં કરતાં પણ એ ભાવનામાં એ હોય છે. અને અંતઃકરણની, શુદ્ધ અંતઃકરણની ઉત્પન્ન થયેલી ભાવના કદી નિષ્ફળ જતી નથી. એમની એ દશા અવશ્ય ભવિષ્યમાં અલ્પકાળમાં પ્રગટ થાય છે. એ પદ્મનંદી પંચમિષ્ટિમાંથી અહીંયા શ્લોક છે. જંતુર કૃપાર્દિત મનસઃ સમિતિષુ साधोः प्रवर्तमानस्य प्राणेन्द्रिय परिहारं संयम आहुर महामुनयः जैनु चित्त दया थी भिंजायेलू छे। मुनिराज ने केवी दया छे कि एकेन्द्रिय थी मांडीने पंचेन्द्रिय पर्यंतना कोई पण जगतना अन्य जीवोने मारा मन वचन ने कायाना योगनी प्रवृत्ति थी कदापि दुख न पहुँचो, पीड़ा न थाओ, एनो प्राणघात न थाओ, एवी रीते एमनु चित्त दया थी भींजायेलू छे। एटले तमाम प्रकार ने असंयमित प्रकार प्रवृत्ति छोड़ी ने तेओ जंगल में निवास करे छे, कोई संसार ने प्रवृत्ति में उभा रहता नथी। करे नहीं, करावे नहीं, करे तेनु अनुमोदन करे नहीं, मन थी, वचन थी अने काया थी, त्रणे मां त्रण त्रण लगाड़ो तो नौ कोटी है एमनो ए प्रकारनु पछखाण होय छे। पछखाण एटले प्रतिज्ञा लीधेली होय छे अने ते बराबर 28 मूल गुण પ્રાણના ભોગે પણ તેઓ પાલન કરે છે, અથવા એવું એમની પાસે પરિણમનમાં બળ હોય છે, આત્માની શક્તિ પ્રગટ કરેલી હોય છે કે પ્રાણ જાય તો પણ એ પોતાના પરિણામમાંથી વિચલિત થતા નથી, કે એમના પરિણામ બગડતા નથી। જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે આ એમનું પરિણમન છે। ભાવના તો મુમુક્ષુની ભૂમિકામાં આવે છે કે મારા કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિથી કોઈ પણ જીવને દુઃખ ન થાય, જગતના કોઈ પણ જીવને દુઃખી થવાનો, દુઃખી કરવાનો, દુઃખી કરાવવાનો, દુઃખ થાય તો ઠીક એવો અનુમોદનાનો મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાયનો નાશ થાય છે અને મુનિની દશામાં તે પ્રકારના પરિણમનનો નાશ થાય છે। ફરીથી મુમુક્ષુની ભૂમિકામાં વિપરીત અભિપ્રાયનો નાશ થાય છે અને મુનિ દશામાં વિપરીત પરિણમનનો નાશ થાય છે। મુમુક્ષુની ભૂમિકામાં અભિપ્રાય બદલાય છે પણ પરિણમન હજી બદલાતો નથી, એટલો ફરક રહી જાય છે, એ આગળ મુનિ દશામાં એનો નાશ થઈ જાય છે। વિદાય એટલે તે પ્રકારનો, હા દોષ તો દોષ જ છે, દોષ છે તે ગુણ નથી ક્યારે પણ ત્રણેય કાળે, પણ દોષ હોવાને લીધે એને પોતે દોષ જાણતો હોવાને લીધે એનો નિષેધ આવે છે અને એનો ખેદ વર્તે છે અને તેથી એ ભાવના ભાવે છે કે આવા દોષનો નાશ પણ મને પરિણમનમાં ક્યારે થાય। અભિપ્રાય તો છે નહીં, પણ અભિપ્રાય બદલાવા છતાં હજી પરિણમન બદલાણો નથી। અભિપ્રાય છે એક નિશ્ચય રૂપ હોય છે, અભિપ્રાય છે એ નિશ્ચય રૂપ હોય છે, જેમ કે કોઈ ચક્કર ચક્કર ફરે છે, એને ખ્યાલ આવે કે તો ઊંધા ચક્કર ફરું છું, સવળા ચક્કર તો આમ ફરવા જોઈએ, એ નિશ્ચય બદલાણો, પરિણમન તરત નહીં બદલાય। પરિણમન બદલતા વાર લાગશે, કેમ કે જો પરિણમન એ જ વખતે બદલે તો પડી જાય, બેલેન્સ ન રહે, એટલે પહેલાં એ ચક્કર ધીમા પડી જશે, પછી ઊભો રહી જશે, પછી સવળા ચક્કર શરૂ કરશે, કેમ કે એનું વિજ્ઞાન છે। એમ અહીંયા પરિણમન પણ અભિપ્રાયની સાથે કોઈને તે જ વખતે બદલાતું નથી। ચારિત્ર ગુણનો ધર્મ જ એવો છે કે એ ક્રમે ક્રમે વિકાસ પામીને પૂર્ણ થાય. કોઈ આત્માને સમ્યક દર્શનની સાથે પૂર્ણ ચારિત્ર પ્રગટ ન થાય તે ન થાય. તીર્થંકર હોય તો કે ગમે તે હોય તો એને ગુણસ્થાન એક પછી એક પછી એક પછી ચડ્યા પછી જ ભલે અંતર્મૂર્તે થાય તો પણ. સમ્યક દર્શન અને કેવળ જ્ઞાનનો ગાળો અંતર્મૂર્તનો હોય તો પણ ક્રમ પડ્યા વગર રહે નહીં ગુણસ્થાનનો. બાહ્ય સંયમ પહેલાં લેવાઈ ગયો હોય એવી રીતે ચારિત્ર ગુણની વૈજ્ઞાનિક પરિસ્થિતિ એવી છે. પ્રશ્ન ઉઠે કે એવું કેમ, પણ એ વસ્તુ સ્થિતિ એવી છે એક વાત. અને દ્રષ્ટાંતથી અનુભવ કરવો હોય તો ઉનાળાના દિવસોમાં બહાર ઘરનો ઓટલો તપી જાય, મધ્યાહનનો સૂર્ય હોય એટલે તડકો આવે ઓટલા ઉપર, ચાર પાંચ વાગ્યા સુધી એ તડકામાં તપે ઓટલો, રાત્રે આઠ વાગે એ ઓટલે બેસે, છ વાગે સાત વાગે ઠંડી હવા થઈ જાય, પણ ઓટલા ઉપર બેસે એટલે ઓટલો ગરમ હોય, કૂથળો નાખીને બેસવો પડે, એ ચટાઈ પાથરીને બેસવો પડે, ગરમ લાગે. કેમ કેમ અત્યારે સૂર્ય તો આથમી ગયો, બે કલાક થઈ ગયા, હજી ઓટલો કેમ ગરમ છે? કે આખો દિવસ તપવા માટે ગરમ છે. એમ આ જીવ અનાદિનો વિપરીત પરિણમન કરી રહ્યો છે, એને સવળો થતા સમય લાગે છે, એ સમયની ચિંતા કરવાની જરૂર નથી. સાચે રસ્તે જીવ ચડી જાય અને પ્રતિ સમય પ્રતિક્ષણ આગળ વધતો રહે પોતાની શક્તિ અનુસાર, તો થોડો સમય વધુ લાગે કે ઓછો લાગે એ વાત કોઈ મહત્વની નથી. થોડું પણ સાચું હોવું જોઈએ, યથાર્થ હોવું જોઈએ, પછી પૂરું થતાં બહુ તકલીફ નહીં પડે. થોડું વહેલું મોડું થાય એનો કોઈ વિશેષ ચિંતા કરવા જેવી નથી. અભિપ્રાયમાં તો કોઈને મોડું કરવું નથી, પણ પરિણમન શક્તિ અનુસાર દરેકની જુદું જુદું હોય છે. અને જે સમિતિમાં પ્રવર્તમાન છે મુનિરાજ, પાંચ સમિતિમાં, સમિતિ વખતે બાહ્ય ક્રિયા હોય છે, ભાષા સમિતિ, ઈશના સમિતિ, રિયા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, બોલવાની ક્રિયા, લેવા દેવાની ચીજની ક્રિયા, ચાલવાની ક્રિયા, એ બધી ક્રિયાને મર્યાદાપૂર્વક બીજા જીવોની હિંસા ન થાય એવી કાળજીથી, જેને યત્ના કહેવામાં આવે છે, યત્નાપૂર્વક કરવામાં આવે, કાળજીપૂર્વક કરવામાં આવે એને સમિતિ, પાંચ સમિતિ કહેવામાં આવે છે. એ મૂળ ગુણ છે મુનિરાજના. સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય વિષયોનો ત્યાગ છે એવા મુનિવરોને સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કહે છે. પાંચ સમિતિના પાલનપૂર્વક અને મન વચન કાયાની ત્રણની ગુપ્તીના પાલનપૂર્વક, પંચ મહાવ્રતનું પાલન બરાબર હોય એ પ્રકારે, અઠ્યાવીસે અઠ્યાવીસ મૂળ ગુણનું પાલન હોય ત્યારે વ્યવહાર ધર્મમાં બરાબર છે એમ કહેવામાં આવે. એ જ વખતે એને છઠ્ઠા ગુણસ્થાન, સાતમા ગુણસ્થાનનું વિતરાગી પરિણમન હોય તો તેને નિશ્ચય ધર્મ છે એમ કહેવામાં આવે. એ રીતે સંયમ ધર્મને વ્યવહાર અને નિશ્ચય બંને પડખાથી યથાર્થ સમજવો અને શક્તિ અનુસાર એનું યથાર્થ પરિણમન હોવું જોઈએ. ચાલતા સ્વાધ્યાયમાં स्वानुभूति दर्शन पानु 30 धर्म पोते तप स्वरूप छे। धर्म एक तप छे। केम के धर्म थी निर्जरा थाय छे अने तप थी पण निर्जरा थाय छे। निर्जरा नु कारण तप लियो અને નિર્જરાનું કારણ ધર્મ લ્યો તો બંને એક જ હોવા જોઈએ। હવે તપના વિષયમાં જૈન સંપ્રદાયમાં અને અન્ય સંપ્રદાયમાં બહુ મોટી ભ્રાંતિ ચાલે છે। અન્ય મતના સાધુ લોકો પણ તપ કરે છે ભિન્ન ભિન્ન પ્રકારે। જૈન સંપ્રદાયમાં પણ તપની પરંપરા રૂઢિગત છે અને બહુ ભાગ કોઈ વ્રત લેવું, કોઈ નિયમ લેવો, ઉપવાસ કરવો, એકટાણું કરવું, આયંબિલ કરવું, એવું કાંઈ ને કાંઈ પ્રતિજ્ઞાપૂર્વક પછખાણ લઈને કોઈ પદાર્થનો, ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો એને તપ કહે છે। એમાં પણ ઉપવાસનું તપ બહુ પ્રચલિત છે આપણે ત્યાં, પણ એ ઉપચારથી તપ મોક્ષમાર્ગી જીવોને કહેવાયું છે। એમ થવાનું કારણ શું? ઉપવાસને તપ કહેવાની પ્રણાલિકા બહુ પ્રચલિત થઈ એનું કારણ શું? તો એનું કારણ બહુ ઊંડું છે। એ કારણ અપ્રચલિત છે અને આ પ્રણાલિકા પ્રચલિત છે એમ બન્યું છે। શું કારણ? એ છે કે જે મોક્ષ માર્ગી ધર્માત્માઓ જ્યારે જ્યારે પોતાના અધ્યાત્મ પરિણતિમાં વિશેષ પ્રકારે રહેતા હોય છે અને એમને સ્વરૂપ લીનતા વધે છે ત્યારે એમનો વૈરાગ્ય વધે છે અને એ વૈરાગ્ય વધીને ત્યાં સુધી વધે છે કે આહાર પાણી લેવાની પણ એમને ઈચ્છા થતી નથી। એટલે આપણા શાસ્ત્રોમાં તો તપની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે। એમાં ક્યાંય ઉપવાસ કરવો એને તપ નથી કીધું કે કોઈ પણ એવી રીતે બાહ્યક્રિયાને તપ નથી કીધું। છ પ્રકારના અભ્યંતર અને છ પ્રકારના બાહ્ય તપ છે એ પણ સ્વરૂપ અનુસંધાન પહેલાંના વિકલ્પને કયા છે 12 પ્રકારના તપને, અને એમાં સ્વાધ્યાયને પણ તપ કહ્યું છે। પણ એ તો સ્વરૂપ લીનતા પહેલાં કેવો વિકલ્પ હતો એ બતાવવા પૂરતી વાત છે। મૂળ જે તપની ખરી વ્યાખ્યા છે એ તો એટલી જ છે કે ઈચ્છા નિરોધ તપ। શું? શેને તપ કહ્યું છે? ઈચ્છા નિરોધ તપ। આ ઉમા સ્વામી મહારાજનું તત્વાર સૂત્રની અંદર આ સૂત્ર છે અને એ બધા જૈનોને માન્ય છે। એમાં કોઈ સંપ્રદાયના જૈનને